એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું ફરી સ્વાગત છે. આજે આપણે ભાષાની આમ તો ખૂબ જ રસપ્રદ દુનિયામાં જઈ રહ્યા છીએ.
હા, અને વિષય પણ એવો છે જે આપણામાંથી ઘણાને સીધો સ્પર્શે છે. દ્વિભાષીયતા, એટલે કે બે ભાષા જાણવી અને વાપરવી.
બરાબર. અને આપણી આજની ચર્ચાનો આધાર રહેશે પેનેલોપ ગાર્ડનર ક્લોરોસનું પુસ્તક બાયલિંગ્વલિઝમ.
જી, આ પુસ્તક દ્વિભાષીયતા વિશેની શું કહેવાય, ઘણી પ્રચલિત માન્યતાઓ અને કદાચ ગેરસમજો સામે વૈજ્ઞાનિક પુરાવા મૂકે છે.
અને મને લાગે છે કે આ વિશે આજે ખરેખર બહુ જ સુસંગત છે. આપણે જોઈએ છીએ કે દુનિયા કેટલી નાની થઈ ગઈ છે, લોકો સ્થળાંતર કરે છે, જુદી જુદી સંસ્કૃતિઓ ભેગી થાય છે.
ચોક્કસ. અને આપણા પોતાના દેશમાં જુઓ ને, ગુજરાતમાં પણ આપણે ગુજરાતી તો બોલીએ જ, પણ સાથે હિન્દી, અંગ્રેજી,
હા કે પછી કદાચ બીજી કોઈ પ્રાદેશિક ભાષા પણ. એટલે એકથી વધુ ભાષા બોલવી એ અહીં અસામાન્ય તો બિલકુલ નથી.
મને લાગે છે કે ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે.
તો આ પુસ્તકના લેખક પેનેલોપ ગાર્ડનર ક્લોરોસ વિશે થોડું જણાવશો, એમની પૃષ્ઠભૂમિ શું છે?
જરૂર. પેનેલોપ ગાર્ડનર ક્લોરોસ એ લંડન યુનિવર્સિટીની જે બર્ગ બે કોલેજ છે ત્યાં સમાજ ભાષાશાસ્ત્ર એટલે કે સોશિયોલિંગ્વિસ્ટિક્સના એમેરિટા પ્રોફેસર છે.
ઓકે.
એમનું મુખ્ય કામ રહ્યું છે દ્વિભાષીયતા, ભાષાઓ કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવે છે અને ખાસ કરીને કોડ સ્વિચિંગ પર. આ ક્ષેત્રમાં તેઓ અગ્રણી સંશોધક ગણાય છે.
એમના કામમાં એવું શું ખાસ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? મતલબ એમનો દ્રષ્ટિકોણ કઈ રીતે અલગ પડે છે?
એમાં હું કહીશ કે બે મુખ્ય વાતો છે. એક તો એમનું સંશોધન ખાલી થિયરી કે પુસ્તકો પર આધારિત નથી. એમણે ખરેખર વર્ષો સુધી શું કહેવાય, ફિલ્ડ વર્ક કર્યું છે,
એટલે કે લોકો વચ્ચે જઈને અભ્યાસ કર્યો છે.
હા, બરાબર. દાખલા તરીકે એમણે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં, જ્યાં લોકો ફ્રેન્ચ અને અલ્સેશિયન, એક સ્થાનિક જર્મન બોલી બંને બોલે છે, એ સમુદાયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એટલે એમની સમજ વાસ્તવિક અનુભવ પર આધારિત છે.
અચ્છા. અને બીજો મુદ્દો?
બીજો મુદ્દો જે કદાચ વધુ મહત્વનો છે એ છે કોડ સ્વિચિંગ પ્રત્યેનો એમનો અભિગમ.
કોડ સ્વિચિંગ એટલે આપણે જે વાતચીતમાં ભાષા બદલીએ છીએ એ ગુજરાતીમાંથી અંગ્રેજી કે હિન્દીમાં?
હા, એ જ. ઘણા લોકો અને ક્યારેક ભાષાશાસ્ત્રીઓ પણ એને ભાષાકીય કમજોરી કે ભૂલ ગણતા હોય છે. એમ માને કે વ્યક્તિને કોઈ એક ભાષા બરાબર નથી આવડતી એટલે મિક્સ કરે છે.
હા, એવી માન્યતા તો છે.
પણ ગાર્ડનર ક્લોરોસ કહે છે કે ના, આ કોઈ ખામી નથી. આ તો ઉલટાનું એક બહુ જ કુશળ અને અર્થપૂર્ણ રીતે વાતચીત કરવાની રીત છે, એક કળા છે.
રસપ્રદ. અને એમની લખવાની શૈલી વિશે શું કહેશો? શું સામાન્ય વાચક સમજી શકે?
બિલકુલ. એ એમની બીજી ખાસિયત છે. આટલા જટિલ શૈક્ષણિક સંશોધનને પણ તેઓ ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરે છે, જેથી સામાન્ય વાચક પણ એને સમજી શકે અને એની સાથે જોડાઈ શકે.
તો ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
જુઓ, પુસ્તકનો મુખ્ય હેતુ તો દ્વિભાષીયતા સાથે જોડાયેલી જે ગેરસમજો અને પૂર્વગ્રહો છે એને દૂર કરવાનો છે.
જેમ કે? કઈ ગેરસમજો?
જેમ કે પેલી બહુ કોમન માન્યતા છે ને કે બે ભાષા સાથે શીખવાથી બાળકો મૂંઝાઈ જાય છે, એમનો વિકાસ રૂંધાય છે.
હા, એ તો બહુ સાંભળ્યું છે.
અથવા તો એ વિચાર કે એક જ ભાષા બોલવી એ નોર્મલ કે આદર્શ સ્થિતિ છે અને બે કે વધુ ભાષા બોલવી એ કોઈક અપવાદરૂપ બાબત છે.
ઓકે.
પુસ્તક આ બધા વિચારોને પડકારે છે અને એના માટે તે ભાષાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર બધા ક્ષેત્રોના વૈજ્ઞાનિક પુરાવાઓનો આધાર લે છે.
એટલે પુસ્તક એમ કહેવા માંગે છે કે બે ભાષા બોલવી એ વિચિત્ર નથી, પણ કદાચ વધારે સ્વાભાવિક છે.
બરાબર. પુસ્તકની કેન્દ્રીય દલીલ જ એ છે કે દ્વિભાષીયતા એ કોઈ અજાયબી નથી. દુનિયાભરમાં એ ખૂબ જ વ્યાપક છે અને માનવજાત માટે કદાચ એકદમ સહજ સ્વાભાવિક સ્થિતિ છે. લેખક જેને એકભાષીય વિચારધારા કે મોનોલિંગ્વલ મિથ કહે છે, એટલે કે પેલી માન્યતા કે માત્ર એક જ ભાષા સંપૂર્ણપણે જાણવી અને વાપરવી એ જ શ્રેષ્ઠ છે, એને તે નકારી કાઢે છે.
અને પુસ્તક એ પણ કહે છે કે દ્વિભાષીયતા એટલે ફક્ત હા કે ના જેવી વાત નથી, બરાબર?
ચોક્કસ. એ કાળું ધોળું નથી, એ એક સ્પેક્ટ્રમ છે, એક સાતત્ય છે. કોઈ વ્યક્તિની બંને ભાષામાં પકડ અલગ અલગ હોઈ શકે, એનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થતો હોય, એની સાથે એની ઓળખ પણ જોડાયેલી હોય. આ બધું ખૂબ જટિલ છે.
તો પુસ્તક આપણને કઈ દિશામાં લઈ જાય છે, કયા મુદ્દાઓ ચર્ચે છે?
શરૂઆત થાય છે દ્વિભાષીયતાની વ્યાખ્યાથી, કે એને વ્યાખ્યાયિત કરવું કેટલું મુશ્કેલ છે. પછી વાત આવે છે મગજ અને મન પર એની અસરોની.
હા.
પછી બાળપણમાં ભાષા કેવી રીતે શીખાય છે, ખાસ કરીને બે ભાષા સાથે. પછી પેલું કોડ સ્વિચિંગ જેની આપણે વાત કરી, એનું શું મહત્વ છે. સમાજમાં લોકો કઈ ભાષા ક્યારે વાપરે છે, કેમ અમુક ભાષાઓ ટકી રહે છે ને અમુક લુપ્ત થાય છે. અને છેલ્લે શિક્ષણ અને સરકારી નીતિઓમાં દ્વિભાષીયતાનું શું સ્થાન હોવું જોઈએ.
એટલે કે એક બહુ જ વિશાળ ફલકને આવરી લે છે.
હા, અને સમગ્ર પુસ્તકમાં સૂર એ જ રહે છે કે દ્વિભાષીયતાને એક સમસ્યા તરીકે જોવાને બદલે એને એક સમૃદ્ધ અને ગતિશીલ માનવીય વાસ્તવિકતા તરીકે સ્વીકારવી જોઈએ.
ચાલો ત્યારે હવે કેટલાક મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં તો પેલી વ્યાખ્યાની વાત. આપણે માની લઈએ છીએ કે દ્વિભાષી એટલે જે બંને ભાષા એકદમ સરખી રીતે પરફેક્ટ બોલે. શું પુસ્તક આ વાત સાથે સહમત છે?
ના, બિલકુલ નહીં. પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે આ સંપૂર્ણ કે સંતુલિત દ્વિભાષીનો જે ખ્યાલ છે એ લગભગ અવ્યવહારુ છે. રિયલ લાઇફમાં એવું ભાગ્ય જોવા મળે.
તો પછી વાસ્તવિકતા શું છે?
વાસ્તવિકતા એ છે કે દ્વિભાષીયતા એક સાતત્ય છે, એક કન્ટિન્યુઅમ. કોઈ વ્યક્તિ એક ભાષા બોલવામાં પાવરધી હોય પણ વાંચવા લખવામાં નબળી હોય, બીજી ભાષા કદાચ ફક્ત અમુક લોકો સાથે જ વાપરતી હોય,
જેમ કે ઘરે ગુજરાતી અને ઓફિસમાં અંગ્રેજી.
બરાબર. અથવા તો કોઈક ભાષા એ સારી રીતે સમજી શકતી હોય પણ બોલી ન શકતી હોય. એટલે ભાષાના જે ચાર કૌશલ્યો છે, સાંભળવું, બોલવું, વાંચવું, લખવું, એમાં પ્રાવીણ્ય અલગ અલગ હોઈ શકે. અને કઈ પરિસ્થિતિમાં કઈ ભાષા વપરાય છે એ પણ મહત્વનું છે. એટલે કોઈ એક સળંગ માપદંડ બનાવી જ ન શકાય.
આ જાણવું ખરેખર રાહત આપે છે. હવે બીજો મહત્વનો મુદ્દો, મગજ અને મન પર અસર. પેલો ડર કે બે ભાષા શીખવાથી મગજ પર ભાર પડે, મૂંઝવણ વધે, ખાસ કરીને બાળકોમાં, એનું શું?
હા, આ ડર ખૂબ વ્યાપક છે. ઘણા માતા પિતા ચિંતા કરતા હોય છે. પણ પુસ્તક કહે છે કે આધુનિક સંશોધન આ ડરને મોટા ભાગે નકારી કાઢે છે.
ઉલટું ફાયદો થાય એવું પણ કહેવાય છે.
હા, પુસ્તકમાં દ્વિભાષી ફાયદા, બાયલિંગ્વલ એડવાન્ટેજ ની વિગતે ચર્ચા છે. ખાસ કરીને જે માનસિક પ્રક્રિયાઓને આપણે એક્ઝિક્યુટિવ ફંક્શન્સ કહીએ છીએ.
એટલે
હા,
એ શું છે?
એટલે કે જેમ કે કોઈ કામ પર ધ્યાન ટકાવી રાખવું, એક કામમાંથી બીજા કામ પર સ્વિચ કરવું, સમસ્યાનો ઉકેલ લાવવામાં અલગ અલગ રસ્તા વિચારવા, આવી બધી ક્ષમતાઓ.
અચ્છા.
કેટલાક અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે દ્વિભાષી લોકો આ કાર્યોમાં સરેરાશ થોડું સારું પ્રદર્શન કરે છે. જો કે આ ફાયદા કેટલા મોટા છે અને કઈ પરિસ્થિતિમાં દેખાય છે એના પર હજુ સંશોધન ચાલુ છે. પણ નુકસાન થાય છે એ વાત તો લગભગ ખોટી સાબિત થઈ છે.
પણ આવો ફાયદો શા માટે થતો હશે? એની પાછળનું કારણ શું?
એનું સંભવિત કારણ એવું મનાય છે કે દ્વિભાષી મગજને સતત બે ભાષા પ્રણાલીઓનું સંચાલન કરવું પડે છે. ક્યારે કઈ ભાષા વાપરવી, કઈને દબાવી રાખવી, આ એક પ્રકારની સતત ચાલતી માનસિક કસરત છે.
ઓકે, જાણે મગજનું જિમ્નેશિયમ.
હા, કંઈક અંશે એવું કહી શકાય. અને આ કસરત પેલી એક્ઝિક્યુટિવ ફંક્શન્સને મજબૂત બનાવે છે. બીજું, મેટાલિંગ્વિસ્ટિક જાગૃતિ પણ વધે છે.
એ શું છે?
એટલે ભાષા પોતે કેવી રીતે કામ કરે છે એની સભાનતા. દ્વિભાષી બાળકો વહેલા સમજી જાય છે કે કોઈ એક જ વસ્તુ કે વિચાર માટે અલગ અલગ શબ્દો કે રચનાઓ હોઈ શકે છે. ભાષા પોતે એક વસ્તુ છે જેના વિશે વિચારી શકાય.
રસપ્રદ. હવે બાળકોની વાત કરીએ. ઘણીવાર પેરેન્ટ્સની ચિંતા હોય છે કે જો બાળકને નાનપણથી જ બે ભાષા શીખેવીએ તો એ બોલતા મોડું શીખશે. શું એ સાચું છે?
પુસ્તક કહે છે કે સંશોધન આ વાતને સમર્થન નથી આપતું. દ્વિભાષી બાળકો પણ એકભાષી બાળકોની જેમ જ ભાષા વિકાસના જે સામાન્ય તબક્કાઓ હોય છે એમાંથી જ પસાર થાય છે.
એટલે કે બોલવામાં કોઈ ખાસ મોડું નથી થતું?
ના, બની શકે કે શરૂઆતમાં એમનું શબ્દભંડોળ બંને ભાષા વચ્ચે વહેંચાયેલું હોય, એટલે કોઈ એક ભાષામાં થોડા ઓછા શબ્દો જાણતા હોય એવું લાગે. પણ જો બંને ભાષાના શબ્દો ભેગા કરો તો કુલ શબ્દભંડોળ એકભાષી બાળક જેટલું જ કે ક્યારેક વધુ પણ હોય છે. અને વિકાસની ગતિ સરવાળે સામાન્ય જ રહે છે.
તો પછી પેલી સ્ટ્રેટેજી, જેમ કે એક વ્યક્તિ એક ભાષા, એટલે કે પિતા એક ભાષા બોલે અને માતા બીજી, એ કેટલી જરૂરી છે?
એ મદદરૂપ થઈ શકે છે, ખાસ કરીને ભાષાઓને અલગ રાખવા માટે. પણ પુસ્તક ભાર મૂકે છે કે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે બાળકને બંને ભાષાનો સતત અને સમૃદ્ધ સંપર્ક મળે. મતલબ કે ભાષા સાંભળવા મળે, વાર્તાઓ, ગીતો, વાતચીત દ્વારા, અને એને એ ભાષા વાપરવાની સાચી જરૂરિયાત અને તક મળે, એ બહુ અગત્યનું છે.
અને બાળકો જે ભાષાઓ મિક્સ કરે છે શરૂઆતમાં, એનું શું? એ ચિંતાની વાત છે?
ના, બિલકુલ નહીં. લેખક સ્પષ્ટ કરે છે કે આ મિશ્રણ કરવું, એટલે કે મિક્સિંગ, એ ભાષા શીખવાની પ્રક્રિયાનો એકદમ સામાન્ય અને સ્વાભાવિક ભાગ છે. એ કોઈ મૂંઝવણની નિશાની નથી.
અને આ મિક્સિંગ કે ભાષા બદલવી, એ જ તો કોડ સ્વિચિંગ છે જેના પર લેખક આટલો ભાર મૂકે છે. આપણે વાતચીતમાં કેટલી વાર કરીએ છે, ગુજરાતી બોલતા બોલતા અંગ્રેજી શબ્દ વાપરી લીધો કે હિન્દી વાક્ય બોલી નાખ્યું. પુસ્તક આને કઈ નજરે જુએ છે?
પુસ્તક આને જરાય નકારાત્મક રીતે નથી જોતું. ઉલટું, એને એક બહુ જ કુશળ અને નિયમબદ્ધ સંચાર કળા તરીકે ઓળખાવે છે.
નિયમબદ્ધ એટલે એમાં પણ નિયમો હોય છે, મન ફાવે તેમ નથી થતું.
હા, ચોક્કસ. મોટાભાગનું કોડ સ્વિચિંગ વ્યાકરણના નિયમોને અનુસરે છે. તમે ગમે ત્યાંથી ગમે તે ભાષાનો શબ્દ મૂકી દો એવું નથી થતું. અને એના ચોક્કસ સામાજિક કારણો પણ હોય છે.
કેવા કારણો? દાખલા તરીકે?
ઘણા હોઈ શકે, જેમ કે કોઈ ચોક્કસ વાત પર ભાર મૂકવા માટે. કોઈ એવો શબ્દ કે ભાવ જે બીજી ભાષામાં વધુ સચોટ રીતે વ્યક્ત થતો હોય.
હા, ક્યારેક થાય એવું.
અથવા તો સામે કોણ છે એના આધારે. મિત્રો સાથે અલગ રીતે બોલીએ, ઓફિસમાં અલગ રીતે, જૂથ સાથે એકતા બતાવવા માટે, કોઈના શબ્દો ટાંકવા માટે, ક્યારેક રમૂજ માટે પણ. આ બધું ખૂબ સૂક્ષ્મ સ્તરે અને મોટાભાગે અજાણતા જ થતું હોય છે. પણ એ ભાષાકીય અક્ષમતા નથી, પણ સામાજિક હોશિયારી છે.
આ સમજવાથી તો આપણી પોતાની અને બીજાની ભાષા પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. હવે સમાજ તરફ આગળ વધીએ. પુસ્તક ડિગ્લોસિયા અને ભાષા પરિવર્તનની વાત કરે છે. એ શું છે?
ડિગ્લોસિયા એટલે એવી પરિસ્થિતિ જ્યાં એક જ સમાજમાં બે ભાષાઓ અથવા એક જ ભાષાના બે સ્વરૂપો અલગ અલગ કાર્યો માટે વપરાતા હોય.
એટલે એક ઊંચી અને એક નીચી ભાષા જેવું.
હા, કંઈક એવું. એક ભાષા કે સ્વરૂપ જેને એચ એટલે કે હાઈ કહેવાય, વધુ ઔપચારિક પ્રસંગો, શિક્ષણ, સાહિત્ય માટે વપરાય, જ્યારે બીજી જેને એલ એટલે કે લો કહેવાય, રોજિંદા ઘરગથ્થુ વાતચીત માટે વપરાય. પુસ્તકમાં પેરેગ્વેનું ઉદાહરણ છે, જ્યાં સ્પેનિશ એચ અને સ્થાનિક ગ્વારાની એલ ભાષા વચ્ચે આવો સંબંધ છે.
અને ભાષા પરિવર્તન એટલે લેંગ્વેજ શિફ્ટ.
એનો અર્થ છે કે જ્યારે કોઈ સમુદાય ધીમે ધીમે પોતાની મૂળ ભાષા છોડીને બીજી વધુ પ્રભાવશાલી ભાષા અપનાવી લે, આવું પેઢી દર પેઢી થાય છે.
આવું કેમ થતું હશે?
એના ઘણા કારણો હોઈ શકે. સામાજિક દબાણ, આર્થિક તકો માટે મુખ્ય ભાષા શીખવાની ફરજ, શિક્ષણ નીતિઓ જે માતૃભાષાને સ્થાન ન આપે, અથવા તો પોતાની ભાષા પ્રત્યે લઘુતા ગ્રંથિ અનુભવી. આ બધા પરિબળો ભેગા મળીને ભાષા પરિવર્તન તરફ દોરી જાય છે, અને ક્યારેક તો ભાષા લુપ્ત પણ થઈ જાય છે.
આ ચિંતાનો વિષય છે. છેલ્લે શિક્ષણમાં દ્વિભાષ્યતાની વાત કરીએ. જો કોઈ બાળક ઘરે જુદી ભાષા બોલે અને સ્કૂલમાં જુદી, તો શિક્ષણ પ્રણાલીનો અભિગમ કેવો હોવો જોઈએ?
આ મુદ્દો પુસ્તકમાં ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવ્યો છે. જુદા જુદા શૈક્ષણિક મોડેલોની ચર્ચા છે, પણ મૂળભૂત રીતે બે અભિગમ જોવા મળે છે. એક છે સબમર્ઝન અથવા ટ્રાન્ઝિશનલ.
એટલે શું?
સબમર્ઝન એટલે બાળકને સીધું જ મુખ્ય પ્રવાહની ભાષાવાળા વર્ગમાં મૂકી દેવું કોઈ ખાસ મદદ વગર. અને ટ્રાન્ઝિશનલ એટલે શરૂઆતમાં થોડી મદદ ઘરની ભાષામાં આપવી, પણ મુખ્ય ધ્યેય જલ્દીથી બાળકને ફક્ત શાળાની ભાષા તરફ વાળી દેવાનો હોય. આમાં ઘરની ભાષાને લાંબો સમય ટકાવવાનો પ્રયાસ નથી હોતો.
અને બીજો અભિગમ?
બીજો અભિગમ જેને લેખક સમર્થન આપે છે તે છે મેન્ટેનન્સ અથવા હેરિટેજ કાર્યક્રમો, જે યોજનાત્મક દ્વિભાષીયતાને પ્રોત્સાહન આપે છે.
યોજનાત્મક દ્વિભાષીયતા, એનો અર્થ શું?
એનો અર્થ એ કે બીજી ભાષા શાળાની ભાષા શીખવાથી પહેલી ભાષા ઘરની ભાષા ભૂલાઈ નથી જતી, પણ બંને ભાષાઓ સાથે સાથે વિકસે છે. શિક્ષણનો ધ્યેય બાળકને બંને ભાષામાં સક્ષમ બનાવવાનો હોય છે. પુસ્તક ભારપૂર્વક કહે છે કે સંશોધન દર્શાવે છે કે જે બાળકોનો પોતાની માતૃભાષામાં પાયો મજબૂત હોય છે, તેઓ શાળાકીય વિષયોમાં અને બીજી ભાષા શીખવામાં પણ લાંબે ગાળે વધુ સફળ થાય છે. ઘરની ભાષા એ બોજ નથી, પણ એક સંપત્તિ છે.
વાહ! તો આ પુસ્તકની આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? પહેલું તો એ કે પહેલી પરફેક્ટ દ્વિભાષી બનવાની ચિંતા છોડી દેવી.
હા, દ્વિભાષીયતા એક સ્પેક્ટ્રમ છે, કાળું ધોળું નથી, દરેકનો અનુભવ અલગ હોય છે.
બીજું, એક જ ભાષા બોલવી એ જ નોર્મલ છે એ વાત એક માન્યતા માત્ર છે.
બરાબર, દુનિયામાં બહુભાષીયતા વધુ સામાન્ય છે, વધુ સ્વાભાવિક છે.
ત્રીજો મુદ્દો, કોડ સ્વિચિંગ એટલે કે ભાષા મિક્સ કરવી એ કોઈ ભૂલ કે ખામી નથી?
ના, એ તો એક વ્યવહારુ, કુશળ અને ઘણીવાર સર્જનાત્મક ભાષાકીય કળા છે. આપણે બધાએ કરીએ છીએ.
ચોથું, ભાષા ફક્ત વાતચીત માટે નથી, એ આપણી ઓળખ, સંસ્કૃતિ અને સમાજમાં શક્તિના સંબંધો સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
ચોક્કસ, કઈ ભાષાને મહત્વ મળે છે એ એમને એમ નથી થતું.
અને પાંચમું, બાળકોને કે કોઈ પણ વ્યક્તિને એમની એક ભાષા જાળવી રાખીને બીજી ભાષા શીખવામાં મદદ કરવી એ વ્યક્તિ અને સમાજ બંને માટે ફાયદાકારક છે.
હા, આને જ યોજનાત્મક દ્વિભાષીયતા કહેવાય, જે ખૂબ મહત્વની છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. શું આપણે એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરી શકીએ?
હા, ચોક્કસ. પહેલો વિચાર તો પેલી વ્યાખ્યાવાળો જ છે. દ્વિભાષીની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા નથી, તે એક સતત ચાલતી પ્રક્રિયા છે અને દરેક વ્યક્તિનો અનુભવ અનન્ય છે.
આ આપણને પોતાની અને બીજાની ભાષાકીય સફરને વધુ સહાનુભૂતિથી જોતા શીખવે છે.
બીજો મહત્વનો વિચાર કોડ સ્વિચિંગ વિશે. કોડ સ્વિચિંગ એ ભાષાકીય અસમર્થતાનું પરિણામ નથી, પણ સામાજિક જગતમાં નેવિગેટ કરવા, ઓળખ દર્શાવવા અને અર્થને સમૃદ્ધ બનાવવાનું એક સર્જનાત્મક અને નિયમબદ્ધ સાધન છે.
આનાથી આપણે જે રોજબરોજ ભાષા મિક્સ કરીએ છીએ એના માટે ઓછો સંકોચ અનુભવીએ.
ત્રીજો વિચાર થોડો વધુ ગંભીર છે. ઘણા શક્તિશાળી દેશોમાં પ્રચલિત એકભાષી માનસિકતા એક કુદરતી સ્થિતિ નથી, પણ એક વૈચારિક રચના છે જે ઘણીવાર રાજકીય એજન્ડા છુપાવે છે.
આ વિચારવા જેવું છે, આપણને ભાષા નીતિઓ પર સવાલ ઉઠાવવા પ્રેરે છે.
અને ચોથો, જે શિક્ષણ સાથે સીધો જોડાયેલો છે. જે શિક્ષણ પ્રણાલી બાળકને વર્ગખંડની ભાષા શીખવા માટે તેની ઘરની ભાષાનો ત્યાગ કરવા મજબૂર કરે છે તે માત્ર સાંસ્કૃતિક રીતે નુકસાનકારક નથી, પણ જ્ઞાનાત્મક રીતે પણ બિનકાર્યક્ષમ છે.
આ સીધી વાત છે, માતૃભાષાનો પાયો કેટલો જરૂરી છે એ સમજાવે છે.
તો આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે?
હા, એ બહુ મહત્વનો સવાલ છે. દાખલા તરીકે, જે માતા પિતા પોતાના બાળકોનો ઉછેર દ્વિભાષી વાતાવરણમાં કરી રહ્યા છે એમના માટે આ પુસ્તક ખૂબ રાહત અને માર્ગદર્શન આપી શકે.
બરાબર, એમની ચિંતાઓ ઓછી થાય. બાળક ભાષા મિક્સ કરે તો એને સ્વાભાવિક ગણે અને ઘરની ભાષા બોલવા માટે પ્રોત્સાહિત કરે.
શિક્ષકો માટે પણ આ ખૂબ ઉપયોગી છે. વર્ગમાં જો અલગ અલગ ભાષા બોલતા બાળકો હોય તો એમની ભાષાકીય પૃષ્ઠભૂમિને એક સમસ્યા નહીં પણ એક સંસાધન તરીકે જોઈ શકે.
હા, અને એ બાળકોને ભણવામાં મદદ કરવા માટે એમની ઘરની ભાષાનો રચનાત્મક ઉપયોગ કરી શકે.
જે લોકો પોતે દ્વિભાષી છે તેઓ પોતાની કોડ સ્વિચિંગ જેવી આદતોને વધુ આત્મવિશ્વાસથી સ્વીકારી શકે, અને જેઓ એકભાષી છે તેઓ પણ દુનિયાની બહુમતી વસ્તીના અનુભવને વધુ સારી રીતે સમજી શકે.
અને નીતિ ઘડનારાઓ માટે તો આ પુસ્તક ભાષા અને શિક્ષણ અંગે વધુ સંવેદનશીલ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટેનો આધાર પૂરો પાડે છે.
ગુજરાતના સંદર્ભમાં વિચારીએ તો, માની લો કે કોઈ બાળક ઘરે કચ્છી કે સિંધી બોલે છે, તો શાળામાં ગુજરાતી શીખતી વખતે એની ઘરની ભાષાને દબાવી દેવાને બદલે એનો આધાર લઈને શીખવવામાં આવે તો કદાચ એ વધુ ઝડપથી અને સારી રીતે શીખી શકે.
ચોક્કસ, આ પુસ્તક એ જ કહે છે.
આ પુસ્તક અને આપણી ચર્ચા પરથી મારા માટે જો એક મુખ્ય વાત તારવવી હોય તો એ છે કે દ્વિભાષીયતા અને ખાસ કરીને કોડ સ્વિચિંગ, જેને આપણે કદાચ ક્યારેક શરમ કે સંકોચ સાથે જોતા હોઈએ, તે ખરેખર કેટલી સહજ, સ્વાભાવિક અને અરે કુશળતા ભરેલી પ્રક્રિયા છે. આ જાણવું ખૂબ જ મુક્તિ અપાવનારું છે.
અને મારા માટે મુખ્ય બોધ એ છે કે ભાષા એ માત્ર સંચારનું સાધન નથી, એનાથી ઘણું વધારે છે. એ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ, દુનિયાને જોવાની આપણી રીત, આ બધું ઘડે છે. એટલે ભાષાકીય વિવિધતાનું સન્માન કરવું અને એને જાળવવી એ માત્ર સાંસ્કૃતિક જરૂરિયાત નથી, પણ એક રીતે સામાજિક ન્યાયનો પણ સવાલ છે. દરેક ભાષામાં સદીઓનું જ્ઞાન અને અનુભવ સંગ્રહેલા હોય છે, એને ગુમાવવી ન જોઈએ.
ખૂબ જ મહત્વનો વિચાર. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.